જી, આપે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસિંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાવ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ગુંડાથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઈ ગયેલા મોના ન થાવ, કેમ કે લોકોને ઉપવાસથી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો. એ માટે કે માણસોને નહીં પણ તારો બાપ જે ગુપ્તમાં છે એને તું ઉપવાસથી દેખાય, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. શરીરનો દીવો કે આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો કેટલો મોટો. કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા એ શરીર લુગડા કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે? અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંકતા પણ નથી. તો હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ અલ્પ વિશ્વાસ્યો, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે સગળાવાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે, પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ પસ્તે. સાતમો એટલે તમે કોઈને દોષિત ન ઠરાવો એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે, કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે. અને તું તારી આંખમાંનો પારોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહે છે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે, પણ જો તારી પોતાની જ આંખમાં તો ભારોટ્યો છે? ઓ ઢોંગી, કહેલા તો પોતાની જ આંખમાંથી ભારોટ્યો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂચશે. જે પવિત્ર છે એ કૂતરાઓની આગળ ન નાખો, એ તમારા મોતી ભૂંડોની આગળ ન રખે, ને તેઓ તે પોતાના પગ તળે છૂંડે ને તમને ફાડી નાખે. માગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ટોકો તો તમારે સારું ઉગાડાશે. કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે એને જડે છે, ને જે ઠોકે છે એને સારું ઉગાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે, અથવા જો માછલું માગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારાવાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારાવાના આપશે. માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો, કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. તમે સાંકડે બારણેથી માહે પહેરશો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે એ ચોડો છે ને તેનું બારણું બહોળું છે ને ઘણા તેમાં થઈને બેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે એ સાંકડો છે ને તેનું બારણું સાંકડું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. જે જૂઠા ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે આવે છે, તો માહે ફાડી ખાનારા વરુના જેવા છે. તેઓ સંબંધી સાવધાન રહો, તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટ કટારી પરથી અંજીર તોડે છે? તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે ને ખરાબ ઝાડ નથારા ફળ આપે છે. સારું ઝાડ નથારા ફળ આપી શકતું નથી ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નમખાય છે. તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ બેસશે. એ દહાડે ઘણા મને કહે છે કે પ્રભુ પ્રભુ, તું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી ત્યારે હું તેઓને સાફ કરીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડુ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક દાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું અને તેનો નાશ મોટો થયો. અને પ્રભુ યેસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેમના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય છે તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો. આઠમો અધ્યાય. અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોક તેની પાછળ ગયા અને જુઓ એક ફોડિયાએ આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. ત્યારે તેણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો. પછી ઈસુ તેને કહે છે કે જોજે, તું કોઈને કહીશ માં પણ જા, યાજકને પોતાને દેખાડ ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ. અને ઈસુ કફરનહુમમાં બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષકાથી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે. ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ. અને જમાદારે ઉત્તર દીધો કે ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે, કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાહીઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે જા ને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. ત્યારે ઈસુ તે સાંભળીને અચરજ થયો ને પાછળ આવનારાઓને તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇસરાયલમાં પણ જોયો નથી. અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહીમની તથા ઇસાકની તથા યાકુબની સાથે આકાશના રાજ્યમાં બેસશે, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું સ્તને થાવ. અને તે જ ઘડીએ એનો ચાકર સાચો થયો. અને ઈસુએ પિત્તરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંડી પડી લીધી હતી અને તે તેના હાથને અડક્યો એટલે તેનો તાવ જતો રહ્યો ને તેણે ઊઠીને તેની સેવા કરી. અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગેલાઓને તેની પાસે લાવ્યા ને તેણે શબ્દથી એ આત્માઓને બહાર કાઢ્યા ને સઘળા માદાઓને સાજા કર્યા. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે તેણે પોતે આપણા મંદવાડ લીધા અને આપણા રોગ ભોગવ્યા. અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થઈને દીધો ત્યારે પેલે પાર જવાની તેણે આજ્ઞા કરી. અને એક શાસ્ત્રીએ પાસે આવીને તેને કહ્યું કે ઓ ઉપદેશક, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે લોકડાને ડર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું ટેકવવાનું કામ નથી. અને તેના શિષ્યોમાંથી બીજાએ કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું જઈને પહેલા મારા બાપને દાટી આવું. પણ ઈસુએ તેને કહ્યું કે તું મારી પાછળ આવ ને મુયેલાઓને પોતાના મુયેલાઓને દાટવા દે. અને હોડી પર તે ચઢ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા. અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાઓથી ઢંકાઈ ગઈ, પણ તે પોતે ઊંઘતો હતો. ત્યારે તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે ઓ પ્રભુ, અમને બચાવ, અમે નાશ પામીએ છીએ. અને તે તેઓને કહે છે, ઓ અલ્પ વિશ્વાસીઓ, તમે શા વાસ્તે ભયભીત થયા છો? પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહા શાંતિ થઈ. ત્યારે તે માણસોએ અચરજ થઈને કહ્યું કે એ શી તરહનો માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે. અને પેલે પાર ગદરાનીના દેશમાં તે પહોંચ્યો ત્યારે ભૂત વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું. અને જુઓ, તેઓએ બૂમ પાડતા કહ્યું કે ઓ દેવના દીકરા, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા દેવાને અહીં આવ્યો છે શું? હવે તેઓથી બહુ આગું ઘણા ભૂંડોનું એક ટોળું ચરતું હતું અને ભૂતોએ તેને વિનંતી કરી કે જો તું અમને કાઢે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ. અને તેણે તેઓને કહ્યું કે જાઓ. પછી તેઓ નીકળીને ભૂંડોમાં બેઠા અને જુઓ, આખું ટોળું પરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યું ને પાણીમાં ડૂબી મર્યું. ત્યારે ચરાવનારા નાઠા ને નગરમાં જઈને તેઓએ સઘળું કહી જણાવ્યું અને ભૂત વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું અને તેને જોઈને તેઓએ તેને વિનંતી કરી કે અમારી સીમોમાંથી જા. 9 અધ્યાય. ત્યારે હોડીમાં બેસીને તે પેલે પાર ગયો ને પોતાના નગરમાં આવ્યો. અને જુઓ, ખાટી પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે દીકરા, હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે. ત્યારે જુઓ, શાસ્ત્રીઓમાંના કેટલાય કે પોતાના મનમાં કહ્યું કે એ દુર્ભાષણ કરે છે. ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો? કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે? એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠીને ચાલ્યો જા? પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે એ તમે જાણો માટે. ત્યારે તે પક્ષઘાતીને કહે છે કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે ઉઠીને પોતાને ઘેર ગયો અને તે જોઈને લોકો ભયભીત થયા ને દેવે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેની સ્તુતિ કરી. અને ઈસુએ ત્યાંથી જતા માથી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો દીઠો અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ. ત્યારે તે ઊઠીને તેની પાછળ ગયો અને એમ થયું કે ઘરમાં તે જમવા બેઠો ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા. અને ફરુશીઓએ એ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે? અને તેણે એ સાંભળીને તેઓને કહ્યું કે જેઓ સાચા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું. એનો શો અર્થ છે તે જઈને શીખો. કેમ કે ન્યાયોને નહીં પણ પાપીઓને તેડવા હું આવ્યો છું. ત્યારે યોહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરોશીઓ ઘણી વાર ઉપવાસ કરીએ છીએ, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું કારણ શું? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દહાડા આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. વળી કોરા લુગડાનું થીંગડું જૂના લુગડામાં કોઈ નથી દેતું, કેમ કે તે થીંગડાથી તે લુગડું ખેંચાય છે ને તે વધારે ફાટી જાય છે. વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું, જો ભરે તો મશકો ફાટી જાય ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બંનેનું રક્ષણ થાય છે. તે તેઓને આ વાત કહેતો હતો. એવામાં જુઓ, એક અધિકારી આવીને તેને પગે લાદીને કહે છે કે મારી દીકરી હવે તો મરી ગઈ હશે, પણ તું આવીને તારો હાથ તેના પર મૂક, એટલે તે જીવતી થશે. ત્યારે ઈસુ ઉઠીને પોતાના શિષ્યો સુધા તેની પાછળ ગયો અને જુઓ, એક સ્ત્રીને 12 વર્ષથી લોહી વહેતો, તે તેની પછવાડે આવીને તેના લુગડાની કોરને અડકી, કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે જો હું માત્ર એના લુગડાને અડકું તો હું સાજી થઈ જઈશ. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ. પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને પાંખડી વગાડનારાઓને તથા લોકને કકળાટ કરતા જોયા, ત્યારે તેણે કહ્યું કે આઘા ખસો, કેમ કે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો અને લોકોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારે તેણે માહે જઈને તેનો હાથ પકડ્યો અને તે છોકરી ઊઠી. અને તે વાતની ચર્ચા તે આખા દેશમાં ફેલાઈ ગઈ. અને ઈસુ ત્યાંથી જતો હતો, તેવામાં બે આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા અને ઈસુ કે હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું? તેઓ તેને કહે છે કે હા પ્રભુ. ત્યારે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. અને તેઓની આંખો ઉઘરી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જોજો કોઈ જાણે નહીં, પણ તેઓએ બહાર જઈને કે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી. અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ, ભૂત વળગેલા એક મૂંગા માણસને તેની પાસે લાવવામાં આવ્યો અને ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો બોલ્યો. ને લોકોએ અચરજ થઈને કહ્યું કે ઇસરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી. પણ ફરોશીઓએ કહ્યું કે તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો સઘળા નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો. અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. ત્યારે તે પોતાના શિષ્યને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે.
માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય. પછી તેના પોતાના 12 શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરહનો મંડવા તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો. અને તે 12 પ્રેરિતના નામ આ છે. પહેલો સિમોન, જે પિત્તર કહેવાય છે, તે ને તેનો ભાઈ આંદ્રિયા, જબ્દીનો દીકરો યાકુબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બારસલમુ, થોમા તથા માથી ધાણી, અલ્ફીનો દીકરો યાકુબ તથા થાદી, સિમોન કનાની તથા યહુદા ઇસ્કારિયોત, જે તેને પરસવાદન કરનાર પણ હતો. ઈસુએ તે 12ને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓના માર્ગે ન જાઓ ને સમૃદ્ધોના કોઈના ઘરમાં ન પેસો, પણ તેના કરતાં ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ગેઠાની પાસે જાઓ. અને તમે જતા જતા એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માદાઓને સાજા કરો, રક્તપિત્તાઓને શુદ્ધ કરો, મોયડાને ઉઠાડો, પૂતોને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો. સોનું કે રૂપો કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો. મુસાફરીને સારું જોડો અથવા 2 અંગરખા અથવા જોડા અથવા લાકડી પણ ન લો, કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે. અને જે નગરમાં કે ગામમાં તમે જાઓ તેમાં યોગ્ય કોણ છે તેની તપાસ કરો, એ ત્યાંથી નીકળતા સુધી તેને ત્યાં રહો. અને ઘરમાં જઈને તેનાને સલામ કહો, અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહીં હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે. અને જો કોઈ તમારો આવકાર નહીં કરે કે તમારી વાતો નહીં સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો. હું તમને ખચિત કહું છું કે ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતા સહેલ થશે. જુઓ, વરુઓમાં ખેતાના જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાહસ થાઓ, અને તમે માણસોથી સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભામાં સોંપશે ને તેઓના સભાસ્થાનોમાં તમને ઓરડા મારશે, અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારી લીધે તમે હાંતમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે સી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે જ ઘડીએ તમને અપાશે. કેમ કે જે બોલે છે એ તો તમે નથી, પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે, અને ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મારીને ખાવાને સોંપી દેશે, ને છોકરા મા બાપની સામે ઉઠીને તેઓને મારીને ખાવશે, અને મારા નામને સારું તો તમારો દ્વેષ કરશે, તો પણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે. અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પૂટે લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ. હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇસરાયલના સગળા નગરોમાં તમે ફરી વળશો નહીં. ચેલો ગુરુ કરતા મોટો નથી, ને દાસ પોતાના શેઠ કરતા મોટો નથી. ચેલો પોતાના ગુરુ સરખો હોય ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ધણીને તેઓએ માલ જબૂલ કહ્યો છે તો તેના ઘરના લોકોને કેટલું વિશેષ કરીને તેઓ એમ જ કહેશે. તે માટે તેઓથી તમે બેહોમાં કેમ કે ઉઘાડું નહીં કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહીં થશે એવું કંઈ ગુપ્ત નથી. હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબા ઉપરથી પ્રગટ કરો. અને શરીરને જેઓ મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા નથી તેઓથી બેહોમાં, પણ એના કરતાં આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બેહો. પૈસાની બે ચલની વેચાતી નથી છું, તો પણ તમારા બાપની ઈચ્છા વગર તેમાંથી એક ભય પર પડનાર નથી, અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બેહોમાં ઘણી ચલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબૂલ કરીશ, પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર હું પણ મારા આકાશમાંના બાપની આગળ કરીશ. પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો, શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું. કેમ કે માણસને તેના બાપને ઉલટો તથા દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું, અને માણસના વૈરી તેના ઘરનાશ થશે. મારા કરતા જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે એ મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને પોતાનો વધસ્થા મુચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. જે કોઈ પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, એ મારે લીધે જે પોતાનો જીવ ખોય છે તે તેને બચાવશે. જે તમારો અવકાર કરે છે તે મારો પણ અવકાર કરે છે, ને જે મારો અવકાર કરે છે તે મારા મોકલનારનો પણ અવકાર કરે છે. પ્રબોધકને નામે પ્રબોધકનો અવકાર જે કરે છે તે પ્રબોધકનું ફળ પામશે, અને ન્યાયને નામે ન્યાયનો અવકાર કરે છે તે ન્યાયનું ફળ પામશે. અને હું તમને ખચિત કહું છું કે શિષ્યના નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ટાળા પાણીનું પ્યાલું પીવાને આપે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં. ઈશ્વર પિતા, તમને વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.